સંવત 1876ના માક્ષરવદી બીજને દિવસે સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠળ ઢોળીઓ ઉપર દક્ષિણ મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં બિરાજમાન હતા ને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ બિરાજમાન હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે શ્વેત સેવતીનું પુષ્પ તે ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભલા ભક્તો, આપણા મનને આપણે દરબારગઢમાં લઈ જઈએ. મહારાજ વાસુદેવ નારાયણના મંદિરની આગળ, રોડાની આગળ દક્ષિણની તરફ મુખારવિંદ કરીને બિરાજમાન છે. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, ધોળા માથે ધોળી પાગ બાંધી છે, ધોળો ખેસ પહેર્યો છે અને ધોળી ચાદર ઓઢી છે અને પીળા પુષ્પ તોરા તેના પાગની અંદર બિરાજમાન છે અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ છે અને ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ બિરાજમાન છે અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન છે અને જમણા હાથમાં ધોળું જે સેવંતીનું ફૂલ તેને મહારાજ ફેરવી રહ્યા છે અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આ મૂર્તિનું સ્મરણ કરતા કરતા આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગવાળો તો નથી અને દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહે છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે તેને અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગ્રહસ્થ. અહીંયા મહારાજે પહેલું પ્રશ્નના ભાગની અંદર, પહેલા ભાગની અંદર એક ત્યાગીના લક્ષણ અને ત્યાગીની જે સમજણ અને એની સ્થિતિ એનું નિરૂપણ કર્યું છે. હજુ પ્રશ્ન નથી, હજુ તો ખાલી મહારાજે કેવો ત્યાગી છે બતાવ્યું છે. એક હરિજન એટલે ભગવાનનો ભક્ત છે તે સંસાર ત્યજીને નીકળ્યો છે, એટલે ત્યાગાશ્રમને સ્વીકારી સંસારનો ત્યાગ કરી અને ત્યાગી થયો છે અને તે અતિ તીવ્ર વૈરાગવાળો તો નથી. એનો સ્વભાવ કેવો છે? અતિ હજુ એના તીવ્ર વૈરાગને પામ્યો નથી પણ સંસારથી નીકળી ગયો છે. આ પ્રશ્ન એટલા માટે સમજવાની જરૂર છે કે પ્રશ્નના ઉત્તરને સમજતી વખતે આ રેફરન્સીસ, આ જે નોંધ જે મહારાજે કરી છે એના લક્ષણોની, એના ગુણોની, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણા જીવનની અંદર પણ આપણી સ્થિતિ કેવી છે એને પારખવા માટે આ ગુણોથી આપણે એને પારખી શકશું. સંસારથી ત્યાગ કરેલો છે એટલે દ્રષ્ટિએ કરીને, નજરે કરીને આપણને એમ દેખાય છે કે આ સંસારનો ત્યાગી છે અને સંસારથી વિરક્ત થઈ ગયો છે. કેવું દેખાય? સંસારથી વિરક્ત થઈ ગયો છે. પણ મહારાજ એનો ગુણ બતાવે છે કે અતિ તીવ્ર વૈરાગવાળો તો નથી. એનામાં મનની અંદર અતિ જે તીવ્ર વૈરાગ હોવો જોઈએ જેના થકી જીવનને નિસ્પૃહ થવા માટે, સંસારના વિષયોમાંથી નિસ્પૃહી થવા માટે જે જરૂરી છે, એવો વૈરાગ હજુ મંદ, વૈરાગ મંદ છે એટલે તીવ્ર વૈરાગ નથી. અને દેહ કરીને તો વર્તમાન ત્યાગ પાડે છે એટલે મનને મકમ કરી શરીરને ના માધ્યમથી જે વર્તમાન પાડવાના છે એને પાછો યથાર્થ પાલન કરે છે. એટલે જે ત્યાગાશ્રમની અંદર જે વર્તમાન પાડવાના હોય એનું અનુસંધાન ખટકો રાખીને પાડે છે એટલે શરીરથી કર્મ કરે છે પણ મનથી હજુ તીવ્ર વૈરાગ્ય નથી. આ ગુણને સમજો તો વચનામૃતને સમજવાનું સરળ થશે. યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહે છે. કેવો બતાવ્યો? તીવ્ર વૈરાગ્ય નથી, યથાર્થપણે પોતાના વર્તમાનનું પાલન કરે છે પણ અંતરને વિશે, મનને વિશે થોડી થોડી સંસારની વાસના હજુ રહેલી છે અને તે વિચારે કરીને ખોટી કરી નાખે છે પણ પોતાનું આત્મબળ કેળવીને એને ખોટી કરવાનો પ્રયત્ન કરે છે. વાસના ટળી નથી, ટાળવાનો પ્રયત્ન કરે છે અને ખોટી કરે છે. અને એવો એક ત્યાગી ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. ભગવાનના મહિમાની અંદર જણાય ઉણપ નથી. નિશ્ચયનું વચનામૃત આપણે ગઈ ત્યાં હ્યુસ્ટનમાં વાંચ્યું હતું એટલે ઘણા જેને સાંભળ્યું હશે એને ખ્યાલ છે નિશ્ચયનું પરિભાષા મહારાજે કરેલી છે કે ભગવાનને સર્વોપરી કરતા અડતા જાણી અને પૂર્ણ સમર્પિત થાય ત્યારે એને દ્રઢ નિશ્ચય કીધો છે. આગળ વચનામૃતમાં પણ એને મહારાજે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. જ્યારે રેફરન્સ વાંચશું એ વચનામૃત ત્યારે હું એને દોહરાવીશ. પણ એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય છે, મનની સ્થિતિ કેવી છે, શરીરની સ્થિતિ શું છે, બંનેનું મહારાજે અહીંયા નિરૂપણ કર્યું. શરીરથી સંસાર ત્યાગ કરી દીધો છે, શરીરથી ધર્મ યથાર્થ પોતાના જે વર્તમાન એનું પાલન કરે છે, મનથી હજુ તીવ્ર વૈરાગ્ય નથી થયો અને સંસારની વાસના થોડી ઘણી રહે છે પણ એને ખોટી કરવાનો પ્રયત્ન કરીને ખોટી કરી નાખે છે. આવું એનું સ્થિતિ છે. અને ભગવાનનો જે નિશ્ચય છે યથાર્થપણે એને મહિમા સમજાણો છે, તે પણ નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો, હવે બીજું પાત્ર મહારાજે બીજું પાત્ર અહીંયા આગળ સામે મૂક્યું. અને વળી બીજો ગ્રહસ્થ ભક્ત છે, એક ગ્રહસ્થ ભક્ત છે. આપણે પહેલા કોની વાત સમજ્યા, એક ત્યાગી ભક્તની વાત સમજ્યા. અને હવે મહારાજ કહે છે એક બીજો ગ્રહસ્થ ભક્ત છે. એ ગ્રહસ્થ ભક્ત તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે. એટલે બંનેની અંદર આ કોમન ગુણ આવ્યો, ત્યાગીની અંદર પણ અને ગ્રહસ્થની અંદર, કે ભગવાનનો નિશ્ચય તો એને પરિપક્વ છે અને દ્રઢ મહિમા ભગવાનનો સમજાણો છે, નિશ્ચય દ્રઢ છે. અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, એ ભગવાનની આજ્ઞાએ કરીને અથવા તો ભગવાનની ઈચ્છાએ કરીને ગ્રહસ્થ આશ્રમમાં રહ્યો છે, ઘરમાં રહ્યો છે. એટલે ગ્રહસ્થ આશ્રમમાં રહેલો છે, ઘરમાં રહ્યો છે. અને સંસાર થકી ઉદાસ છે, એ રહે છે ઘરમાં પણ સંસાર થકી ઉદાસ. ઉદાસ એટલે સંસારની અંદર કોઈ ઉત્તેજિત થઈને કોઈ વિષય વાસનાને ભોગવવા એ ઉત્સાહી નથી એટલે ઉદાસ છે. સંસારની અંદર એને રસ નથી, રહે છે, ભોગવે છે પણ એમાં મન ચોંટતો નથી, એનો ઉત્સાહ આનંદ અનુભવતો નથી. ફક્ત કર્મ કરવાની, આગળ આપણે વચનામૃતમાં આવ્યું હતું કે મર્યાદામાં રહીને જે તમે તમારો વ્યવહારાદિ કર્મ કરો તો પણ એ પ્રકારની એ નિર્વાસનિકતાનું સ્વરૂપ એમાં શાસ્ત્રમાં વચનામૃતમાં પણ મહારાજે બતાવ્યું છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં વ્યવહારમાં છે પણ મનથી એ અંદર પ્રેરાઈને પૂર્વયો એકાત્મ ભાવથી એની અંદર જોડાયો નથી, એની અંદર ઉદાસ વર્તે છે. અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી જ ગ્રહસ્થને પણ વાસના છે. એટલે ઊંડે ઊંડે જે ત્યાગીના ગુણમાં બતાવ્યું હતું ને, ઊંડે ઊંડે જગતની થોડી થોડી વાસના રહે છે. એટલે થોડી નાની મોટી કોઈ ઈચ્છાઓ હોય જે ત્યાગીને છે એવી ને એવી આ ગ્રહસ્થને છે પણ અતિ વિષયની વાસના નથી, મનથી ઉદાસ વર્તે છે. અને એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણે શ્રેષ્ઠ ગણવો, પ્રશ્ન એ છે કે એક ત્યાગી અને એક ગ્રહસ્થ, બે પ્રકારના ભક્ત બતાવ્યા, બંનેના ગુણ બતાવ્યા અને બંનેની રીત બતાવી, બંનેનો સ્થાન સ્થિતિ બતાવી. આવી બંને સ્થિતિની અંદર રહેલો એક ત્યાગાશ્રમમાં રહેલો ભક્ત છે અને એક ગ્રહસ્થાશ્રમમાં રહેલો ભક્ત છે. બંનેની ભગવાન પ્રત્યેની નિષ્ઠા દ્રઢ છે એટલે એની અંદર કોમન બધાના સ્વભાવ બંનેના છે. અને વાસનાની અંદર જ્યાં રહેવાની વાત છે ત્યાં થોડી થોડી બંનેની અંદર રહેલી છે. અને ત્યાગી છે એ પોતે શરીરથી ઘર મૂકીને નીકળી ગયો છે અને પોતે પોતાના યથાર્થ ધર્મ પાલન એટલે કે વર્તમાનનું પાલન કરે છે. ગ્રહસ્થ છે, સંસારમાં રહે છે પણ એ ઉદાસ થઈને સંસારમાં રહે છે. આવા બંનેના ગુણ છે એની અંદર કોણ શ્રેષ્ઠ છે, આવો મહારાજે પ્રશ્ન પૂછ્યો. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત તે શ્રેષ્ઠ છે. મુક્તાનંદ સ્વામીએ એનો ઉત્તર કર્યો કે સહજ રીતે આપણને બધાને મનમાં એમ થાય કે જેને સંસારનો ત્યાગ કર્યો, ઘર બાર કુટુંબ પરિવાર, પોતાનો વ્યવહાર, પોતાનો જે મિલકત, પોતાની સંપત્તિ, માન મોટપ યશ કીર્તિ જગતનું આ બધું આ મૂક્યું, એ ત્યાગી કહેવાય. અને એ ત્યાગી કહેવાય એટલે એ સ્વાભાવિક રીતે સહજ રીતે એને શ્રેષ્ઠ પંક્તિમાં આપણે મૂકવું જોઈએ. જોકે ઘણી વખત જે ત્યાં મૂક્યું છે એનાથી બમણું અહીંયા મળે છે, અહીંયા ભોગવતા હોય છે. એટલે એ વિચારવાનો વિષય રહ્યો, જે મૂકીને આવ્યા છે એનાથી વધારે જયારે ભોગવતા હોય ત્યારે એ વિચારનો પ્રમાણ. પણ ત્યાગીનો ગુણ બતાવ્યો, ત્યાગીના ધર્મ બતાવ્યા. આ સંસારનો ત્યાગ કોણે કહેવાય, તો જે મનથી મૂકીને આવ્યો હોય. એવું મહારાજે કીધું કે એક તો ત્યાગી ભક્તો હોય તે શ્રેષ્ઠ. મુક્તાનંદ સ્વામી યથાર્થ ઉત્તર કરવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મહારાજે તર્ક કર્યો. પ્રશ્નનો ઉત્તર જો પ્રથમ દ્રષ્ટિએ સાચો જ છે, પણ મહારાજ જે સમજાવવા માંગે છે ને એ સમજવાની દ્રજુ છે. મુક્તાનંદ સ્વામીએ ત્યાગાશ્રમને શ્રેષ્ઠ બતાવ્યો, ત્યાગી ઘરબાર મૂકી, સંસાર મૂકી, પોતાના આત્મકલ્યાણને માટે, પોતાની વાસનાને ટાળવા માટે, તપ તીરથ કરવાને માટે, પેલા અષ્ટાંગ યોગને સાધવા માટે, કે જે હેતુથી ભગવાનને રાજી કરવાના હેતુથી જ્યારે ઘરબાર મૂકીને એને વ્યવહારને ગૌણ કરી પોતાને ભગવાન ભક્તિના માર્ગને પ્રાધાન્ય આપ્યું હોય તો એ શ્રેષ્ઠ જ ગણાય. આ શાસ્ત્રોનો મત છે અને સાચી વાત છે. પણ મહારાજ એમાં એક પ્રશ્ન કરે છે, મહારાજ એમાં તર્ક કરે છે કે મહારાજ એ સ્વરૂપ સમજાવવા માંગે છે. મહારાજ બોલ્યા, ઓલ્યો મુંજઈને પોતાની મેળે ભેક લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ ગણવો? કેમ એને મહારાજે આ પ્રશ્ન પૂછ્યો? મહારાજે જો ઉપર ત્યાગીના લક્ષણ બતાવ્યા હતા એટલે મેં કીધું હતું, જયારે પ્રશ્ન સમજશો ને ત્યારે આ ગુણ કામમાં આવશે. ગુણ શું હતા? કે ઘરથી નીકળ્યો તો પણ સંસારની વાસના યથાર્થપણે જે ટળવી જોઈએ, જે વૈરાગ તીવ્ર હોવો જોઈએ, કારણ કે વૈરાગ છે એ કારણ છે, ત્યાગી થવાનું કારણ વૈરાગ્ય છે. આપણા સંતો એ કીર્તનમાં ગાયું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. જે વૈરાગી થવાનું છે, જે મનને વૈરાગી કરવાનું છે, નિસ્પૃહી કરવાનું છે, એ જ્યાં સુધી થયું નથી અને જગતથી કદાચ મૂંઝાઈને કે ભાઈ આ વ્યવહાર તો મને બાંધી રાખશે, આ વ્યવહાર તો મને જકડી રાખશે, આ વ્યવહારમાં તો હું ફસાઈ જઈશ, આવી બીક રાખીને સંસાર છોડીને અથવા તો કામ ન કરવું હોય, ઘણા એવાય આવતા હોય છે જેને ઘરે ઢેકો વળતો નથી. એટલે આપણે કહે છે હિન્દીમાં, હું નથી કહેતો, એવું હિન્દીમાં કહે છે, નતું ઘેર નહોતું મળતું ખાવા થઈ ગયા બાવા, એવું કહે છે. એટલે આવેરા પણ આવતા હોય છે. પણ આ હેતુ મહારાજ એટલા માટે, જે મહિમા સમજવાનો છે, ક્યાં સમજવાનો છે, ગુણનો જે મહિમા છે એનું પ્રાધાન્ય પણ મહારાજ સ્થાપન કરવા માટે મહારાજ અહીંયા એમ કહે છે કે ઓલ્યો મૂંઝાઈને, મૂંઝાઈને એટલે શેનાથી મૂંઝાયો? જગતના વ્યવહારથી, વિષયોથી નથી મૂંઝાયો. વિષયો તો ભગવાનની ઊંડે ઊંડે થોડી થોડી ઈચ્છા છે, પણ જે વ્યવહારની જવાબદારીઓ વગેરે આવે છે, જે માથે કોઈ જવાબદારી વહન કરવાનો જયારે પ્રશ્ન આવે, અથવા તો એવો ભય છે કે હું આમાં બંધાઈ જઈશ, એટલે મહિમાથી કે વૈરાગ્યથી ઘર નથી મૂક્યું, માત્ર મૂંઝાઈને એને પોતે મેળે પોતાની મેં તે નિર્ણય લીધો કે આના કરતા આપણે જંગલમાં જતા રહીએ, હાલો કોઈ પૂછે નહીં, આવો જ એને વિચારી અને ભેક લીધો છે, નિસર્યો છે, તે કેવી રીતે શ્રેષ્ઠ છે? અને ગ્રહસ્થ તો આજ્ઞાએ કરીને, અહીંયા શબ્દનો મહત્વ આપ્યો આજ્ઞાએ કરીને, એટલે ભગવાનની આજ્ઞા અથવા ભગવાનની ઈચ્છાએ કરીને, આજે જગતમાં રહીને સંસારમાં રહીને એ ભગવાનનું ભજન કરે છે, આજ્ઞાએ કરીને રહ્યો છે. મનથી કેવો ગુણ ઉપર બતાવ્યો? મનથી કેવો છે? તો વિષય પ્રત્યે ઉદાસીન છે. ઉપર ગુણ બતાવ્યો ને કે મનથી વિષય માટે ઉદાસીન છે, પણ એ ભગવાનની આજ્ઞાએ કરીને એ પોતાની જવાબદારીઓનું વહન પણ કરે છે અને ભગવાનનો દ્રઢ નિશ્ચય પણ છે, એટલે ભગવાનનું ભજન પણ કરે છે યથાર્થપણે. ત્યારે એ ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? એકને મહારાજે અહીંયા તર્ક કર્યો કે એક મૂંઝાઈને ઘરેથી નીકળ્યો છે અને એક ઘરે રહ્યા છતાં પણ ભગવાનની આજ્ઞાથી ઘરે રહે છે, પણ એ ભગવાનની ભક્તિ કરે છે અને વિષયોથી એ ઉદાસીન રહે છે. તો એમાં મહારાજ કે કયા શ્રેષ્ઠ? એમાં ત્યાગીને પછી કેમ શ્રેષ્ઠ કરવો? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. મુક્તાનંદ સ્વામીએ અનેક પ્રયત્ન કર્યા પ્રતિપાદન કરવાના કે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે, અને પણ મહારાજને સંતોષ થયો નહીં, એટલે મહારાજે સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ તમે ઉત્તર કરો. પછી સ્વામીએ કીધું કે મહારાજ હવે આને, અને આ મેં કીધું ને પહેલે દિવસે પણ મેં વાત કરી હતી કે આ બધા વચનામૃતમાં નથી મુક્તાનંદ સ્વામીની અજ્ઞાનતા બતાવતા, કે નથી કોઈની જ્ઞાન, આ હેતુ આનો એવું નથી કે મુક્તાનંદ સ્વામીને આવડ્યો નહીં પ્રશ્ન, એ બાબત નથી લખાણો. આ વિષય એટલા માટે લખાણો કે અમુક વખત અમુક વાત અમુક ના મુખે સાંભળેલી જેમ શ્રેષ્ઠ ગણાય અને એનું પ્રતિપાદન થાય. મુક્તાનંદ સ્વામી આદિ સંતો ઈચ્છતા કે મહારાજ જ એમના શ્રીમુખે આ વાત કરે તો ભક્તોને એની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બેસે, અને એટલા માટે નહીતર ગણાય છે. આજે આપણે કોઈને ટોકીએ, અને હું ઘણી એક વખત મેં સભામાં આ વાત કરી હતી કે કોઈને કીધું હોય કે અત્યારે કોઈને ટોકીએ કે તમને આ વસ્તુ તમારી બરાબર નથી, તો એમને મનમાં અભાવ થાય કે તમે અમને બધાની સામે ટોક્યા, મનમાં અભાવ આવી જાય છે. આ પ્રકૃતિ છે ને ખરેખર સારી નથી. કારણ કે તમે વચનામૃતની કથા કરો તો તમે ડગલે ને પગલે નનસંતોને તમે મૂર્ખ ઠેરવો છો કે ભાઈ એમનાથી થયો નહીં, એમને આવડ્યો નહીં, એમનાથી થયો નહીં, આવડ્યો નહીં. મેં કીધું આ રીત ખોટી નથી. આ જે રીત બતાવી શાસ્ત્રમાં એ પદનો મહિમા જાણીને મહારાજે કીધું કે ભાઈ મહારાજના મુખે જો શ્રીમુખે આ વાત નીકળશે તો હજારો ભક્તોને માટે એ ઔષધિરૂપને કલ્યાણકારી બનશે. અને સંતો એમ ઇચ્છતા કે મારે હું કહું એને, સંતો કરી શકે એમ હતા, પણ મહારાજને મુખેથી વાત સાંભળવાની બધાની જિજ્ઞાસા. એટલે તો આ મર્યાદાને આપણે જીવનમાં શીખવી જોઈએ. કોઈ વડીલ હોય, કોઈ જ્યારે આવી કોઈ વાત કરતા હોય તો આપણે એના મુખેથી વાત સાંભળી અને ગુણ એમાંથી ગ્રહણ કરવો જોઈએ. આપણે મૂળ વચનામૃત ઉપર પાછા આવીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય, ત્યાગી એટલે કેવો ત્યાગી? મંદ વૈરાગવાળો. ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછો સંસારની વાસના હૃદયમાં ઉદય થાય. મહારાજ કીધું ત્યાગી છે, કેવો ત્યાગી? મંદ વૈરાગવાળાની વાત છે, આમાં બધા ત્યાગીઓનો સમાવેશ થતો નથી. મંદ વૈરાગથી જે ઘરથી સંસારથી નિસર્યો છે, કારણ કે આને આના આગલા અનુસંધાને જ વાંચવું પડે. આપણે ત્યાં એક કુરીવાત શું છે, આ વાત બહુ સમજવા જેવી છે કે વચનામૃતમાંથી પસંદગીના શબ્દો ઉઠાવી અને પોતાને મન ફાવે ત્યાં ફિટ કરવાની ટેવ પડી ગઈ છે. આ બહુ એક ખોટી ટેવ પડી છે. આ અહીંયા શબ્દ લખ્યો ત્યાગી હોય આવો એટલે પછી બધા ત્યાગીને એક જ લાકડીએ હાંકવાની વાત, એવું શાસ્ત્ર નથી કહેતું. કારણ કે અહીંયા જે શબ્દ લખ્યો એ ઉપરના અનુસંધાને લખ્યો, એટલે એને ઉપરના અનુસંધાનમાં જ એને વંચાય ને એના અર્થ જ એનો અર્થ કરી શકાય તો આપણને વચનમાં સાચું સમજાય. અથવા તો ભગવાનના શાસ્ત્રોના કોઈ પણ મતને સમજવો હોય તો એના પૂર્વાસ્પરના સંબંધે અનુરૂપ જ એને સમજવો પડે, અન્યથા કરવા જાઓ તો અનર્થ થઈ જાય. એટલે મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે. ખાવા એટલે વિષય ભોગવવા મળે, ઇન્દ્રિયોનો જે ખોરાક, એવા જે વિષયો જે પંચ વિષય શાસ્ત્રોએ કીધા, અને એવા વિષયોનો જ્યારે ખોરાક મળે અને ખાવા મળે, અને જો કાચી મતી હોય, એટલે અંતરથી વૃત્તિ કેવી હતી? મંદ વૈરાગ્ય હતો. મનથી વૈરાગ્ય તીવ્ર થયો નહોતો, મનથી તો થોડી થોડી વાસનાઓ રહેલી હતી, અને એને એ પોષણ મળે એટલે કે જે શરીરની કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોને જ્યારે વિષય ભોગ ભોગવવાનો જ્યારે અવસર મળે અને એ સારી પેઠે, એવું લખ્યું એટલે સારું સારું મળે, બધી એને મનગમતી વસ્તુઓ જ્યારે પ્રાપ્ત થવા માંડે ત્યારે તે કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં થાય. એટલે જ્યારે કાચી મતીવાળો હોય એને પૂરો મંદ વૈરાગ્ય તીવ્ર નથી, મંદ વૈરાગ છે, અને જ્યારે વિષયનો યોગ થાય છે ત્યારે વિષય ફરી પાછો જીવ એમાં આકર્ષાય છે, મન બુદ્ધિ એની અંદર આકર્ષાય છે અને વળી પાછો એ વાસનિક એ થઈ જાય છે અને હૃદયમાં વાસના હૃદયમાં ઉદય થાય. અથવા ઘણું દુઃખ પડે તો પણ પછી સંસારની વાસના ઉદય થાય. જ્યારે ત્યાગાશ્રમમાં આવ્યો અને પછી જ્યારે દુઃખ પડે તો એના કરતા એમ થાય કે અહીંયા આગળ તો ભિક્ષા માંગવી પડે છે, અહીંયા તો મહેનત કરવી પડે છે, અહીંયા તો રાત્રે સુવા નથી મળતું, પૂરું જમવા નથી મળતું, કોઈ વખત ભિક્ષા મળી, કોઈ વખત ન મળી, ઉપવાસ થાય. એટલે મહારાજ લખ્યું, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એટલે સંસારમાં એમ થાય કે આના કરતા આપણે રોટલા કમાવા આગળ પડે. એટલે એ અંતે એનો વૈરાગ્ય નહોતો, જગતની વાસના તૂટી નહોતી, જગતને નાશવંત નહોતું ગણ્યું, જગતની અંદરથી નિસ્પૃહી નહોતો થયો, માત્ર મૂંઝાઈને જેને ઘર ત્યાગ કર્યો છે, મંદ વૈરાગથી જેને ઘર ત્યાગ કર્યો છે એને જ્યારે સારી વાસનાનો યોગ મળ્યો, અથવા તો ત્યાગાશ્રમની અંદર, ત્યાગાશ્રમના માર્ગની અંદર જ્યારે કષ્ટ આવ્યું, કઠિનાઈ આવી, એને જ્યારે તપ વ્રત કરવાનું જ્યારે આવ્યું ત્યારે એનાથી એ સહન થયું નહીં, એટલે એ જ્યારે દુઃખ આવ્યું અથવા તો કષ્ટ આવ્યું ત્યારે એને વળી પાછી સંસારની વાસના મનમાં ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગ્રહસ્થ ઘણો સારો. મહારાજે શું કીધું? એવા ત્યાગી કરતા, કેવા ત્યાગી? જેને મંદ વૈરાગ્ય છે અને જેને વાસના હજુ તૂટી નથી, વાસનિક જે ત્યાગી છે એવો વ્યાસનિક ત્યાગી કરતા તો ગ્રહસ્થ શ્રેષ્ઠ. કેમ ગ્રહસ્થ? કેવો ગ્રહસ્થ? જે સંસારમાં ઉદાસીન થઈને, નિષ્પૃહી થઈને જનક રાજાની પેઠે, આગળ વચનામૃતમાં દ્રષ્ટાંત આવ્યું કે જનક રાજાની પેઠે એ જ્યારે વ્યવહારની અંદર રહેતો હોય એટલે એની અંદર બંધાય નહીં અને પોતાનું કર્તવ્ય માનીને, જે મારી ફરજ છે આ શરીર મળ્યું છે, શરીરનો ધર્મ છે, અને શરીરના ધર્મને નિભાવવા માટે જે જે વાસનાની અંદર ન ઉદાસ રહ્યા થકાય અને ભોગવી અથવા તો પોતાનું કર્તવ્ય કરતો હોય અને આજ્ઞાથી એ સંસારમાં પણ રહ્યો છે, ગૃહસ્થાશ્રમમાં પણ રહ્યો છે, તો પણ મહારાજ કહે છે એ હૃદયથી ઉદાસીન છે, ભગવાનનું ભજન કરે છે અને ભગવાનનો દ્રઢ નિશ્ચય છે, તો એવો ત્યાગી ગ્રહ એવો ગૃહસ્થ એ ઓલો વાસનાવાળા ત્યાગી કરતા મહારાજ કે ઘણો સારો છે. બરાબર ચાલે છે ને આજે? હા તો સરસ, ઘણો સારો. કેમ છે? હવે મહારાજ આનું કારણ સમજાવે છે કે આવું શા માટે અમે કહીએ છીએ. મહારાજ કહે છે કે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તો તે એમ વિચારે રાખે કે રખે મારા મારે આમાંથી બંધન થાય. કારણ કે ગૃહસ્થ છે ને થોડા ખટકા રાખતા હોય ઘણી વખત, કે ઘણું દુઃખ આવે, ઘણું સુખ આવી પડે ત્યારે ગૃહસ્થ મનમાં એવો ખટકો રાખે કે રખે ને મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે છે. ગૃહસ્થ છે જેને ભગવાનનો નિશ્ચય છે એની વાંચે, હું આપણે શું કરવાનું છે? ભગવાનનો નિશ્ચય દ્રઢ કરવાનો છે. આ વચનામૃત એના સારું લખાણું છે. આમાં ત્યાગી ગ્રહિસ્થને કમ્પેરિઝન કરીને કંઈ મંથન કરવાનું નથી. આ મહારાજ જે ગુણ બતાવવા માંગે છે, હું પહેલા એટલા માટે મેં કીધું કે આમાંથી જે ગુણ ગ્રહણ કરવાનો છે એના માટે આ વચનામૃત લખાણું છે કે આપણે ભગવાનના થવું છે, ભગવાનને પામવા છે, એના માટે પાત્રતા કેળવવી છે. તો કેવી પાત્રતા કેળવવી પડે એના માટેનો આ મહેનત પુરુષાર્થ નંદસંતોએ મહારાજે ખૂબ દાખલો કરીને આપણને આ ધરોહર આપણને આપી છે, તો એને સમજવા પ્રયત્ન કરીએ. મહારાજ કહે છે કે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ આવી પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે ને મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. એટલે ખટકો જે ગૃહસ્થ રાખતો હોય, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય છે, એવો જીવાત્મા ખટકો રાખે, બાકી ન રાખે. જે જગતનો વિષય જીવ છે ને એને આવો ખટકો રહે નહીં, એને બંધનની ખબર જ ન હોય. અને એક માયાની અંદરથી ઉગરવાનું એ સ્વરૂપ જ જેને નથી જાણ્યા, માયા શું છે, બંધન શું છે, કર્મ શું છે એને જાણ્યા નથી, તો એને એમાંથી મુક્ત થવાનો આરો ક્યારે આવવાનો? જેને વિષય જ નથી ખબર તો એ વિષયની પરિણામ સુધી ક્યારે પહોંચવાનો? એટલે એના માટે નથી. પણ જેને ભગવાનને પામવા છે, જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ કર્યો છે, એવો જીવાત્માનું ગુણ કેવો હોય, લક્ષણ કેવું હોય? તો કે ખટકો રાખે. કેવો ખટકો રાખે? કે રખે ને મને આમાંથી બંધન થાય, એવું વિચારી અને પોતે સંસારમાંથી ઉદાસ રહે, સંસારમાં બંધાય નહીં, એનો ખટકો રાખે કે મારે આમાં બંધાવાનું નથી. આપણે જ્યારે ભગવાનનો નિશ્ચય દ્રઢ કરતા હોઈએ ત્યારે આપણે પણ આ સમજણ રાખવી જોઈએ કે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, અને એ ભક્તિના માર્ગની અંદર જે વ્યવહાર માર્ગ જે છે એ માત્ર આપણો ધર્મ, શરીરનો ધર્મ છે, શરીરનો વ્યવહાર ધર્મ છે, અને એટલા માટે એટલા પૂરતો જ એને નિભાવવો છે, પણ એમાં બંધાવા જેવું નથી, એમાં મોહ કર્યા જેવું નથી, એની અંદર આપણે આસક્ત થવા જેવું નથી, એની અંદર સ્નેહ કર્યા જેવું નથી, એની અંદર ઈશક કર્યા જેવું નથી. એવું જો કોઈ પદાર્થ હોય તો એક પુરુષોત્તમ નારાયણ એક જ છે જેની અંદર આપણે સ્નેહ કરીએ, હેત કરીએ, પ્રેમ કરીએ. વ્યવહારિક રીતે ધર્મના અંદર જે આવતું હોય કરવાની છૂટ. એટલે એવું નહીં કે મા બાપને પ્રેમ ન કરો કે પોતાના દીકરાઓને છોકરાઓને પ્રેમ ન કરો, એવો આનો ભાવ નથી. પણ એમાં બંધાઈને એનું પ્રાધાન્ય પણ આપી અને એના વાસનિક નહીં થઈ જાઓ એટલો ખટકો રાખી, અને તમે જે પણ વ્યવહાર કરતા હો, જે પણ તમે શરીરના ધર્મનું તમે વહન કરતા હો, તો એમાં શાસ્ત્રોએ દોષ બતાવ્યો નથી. પણ લક્ષ્ય જે મનની અંતરવૃત્તિનું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અંદર આપણે સ્થિર રાખીને તે વિચાર કરવું, એવું જાણી સંતા માટે આ કારણ મહારાજે બતાવ્યું. આવી જેની સમજણ હોય, આવી સમજણ ગ્રહસ્થ રાખે છે અને ખટકો રાખે છે. કારણ કે પહેલો પ્રશ્ન આવ્યો કે મંદ તીવ્ર વૈરાગ્ય નથી અને સંસારથી મૂંઝાઈને નીકળ્યો છે અને આ આજ્ઞાથી સંસારમાં ગ્રહસ્થ રહ્યો છે, છતાં પણ એ પોતે ઉદાસીન થઈને રહે છે અને આવી સમજણ રાખે છે, ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખે છે. માટે મહારાજ કહે છે ત્યાગી તો તેના કરતા ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. હવે મહારાજ આગળ એનું વર્ણન કરે છે. માટે ત્યાગી તો તેને જ ખરો, તે જ ખરો, જે કોણે ખરો ત્યાગી કહેવાય? જેણે સંસાર મૂક્યો ને પછી સંસારની વાસના ન રહે. એક વખત સંસાર મૂક્યો પછી સંસારની જગતની કોઈ વાસના રહે નહીં, કોઈ વિષયની વાસના ન રહે, કોઈ બીજા પદાર્થની વાસના ન રહે, કોઈ ઇન્દ્રિયો બીજે ક્યાંય ભટકે નહીં, અને ભગવાનની અંદર જેની સ્થિર થઈ હોય એ જ ખરો જેને ભગવાનને રાજી કરવા સિવાય બીજું કોઈ તાન નથી. નહીં તો ઘણી વખત બીજું ઘણું બધું કામ કરવાની તાન હોય છે, આપણે આમ કરી નાખીએ ને આપણે આમ કરી નાખીએ, પણ ભગવાનને રાજી કરવા સિવાય બીજું કોઈ પણ તાન હોય તો એ ત્યાગાશ્રમ માટે મહારાજ કહે છે એ શોભિત નથી. જેને સંસાર મૂક્યો પછી સંસારની કોઈ વાસના, વિષયની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, મિલકતની અંદર, કે જે પૂર્વે ભોગવ્યા એવા વિષયોની અંદર, જયારે સંસારમાં હતા ને જે માન સન્માન ઇત્યાદિ મળ્યા હોય એવા પાત્રની અંદર, એના સ્વરૂપ અનેક હોઈ શકે, પણ એ તમામ સ્વરૂપોની અંદર રંજ માત્ર પણ જો આપણી વૃત્તિ રહી ગઈ હોય તો એ વાસનાનું કારણ બને છે. અને જયારે પુનઃ એ પ્રાપ્ત થાય ત્યારે વળી પાછો જીવ એમાં આકર્ષાય છે. એટલે એનો સંપૂર્ણ જળમૂળથી જેને નાશ કર્યો હોય અને જેને વાસના સંસારની રહે નહીં તેને જ સાચો ખરો જે ત્યાગી એમ મહારાજ કહે છે અમે જાણીએ છીએ. અને ગ્રહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, અને એટલા માટે ગ્રહસ્થ જે છે જે ઉદાસીન છે વિષયની અંદર અને ભગવાનનું ભજન કરે છે એ વાસનાવાળા ત્યાગી કરતા તો ઘણો શ્રેષ્ઠ છે. જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. આપણે એમ લાગીએ કે ભાઈ ગ્રહસ્થના ધર્મ સચવે છે એટલે એ પણ તો આપણે એવું નથી કે સહેલા છે ગ્રહસ્થના ધર્મ. કારણ કે ઘણી વખત એમ થાય કે ભાઈ ત્યાગાશ્રમના બહુ કઠણ ધર્મ હોય, ગ્રહસ્થના એટલા કઠણ ન હોય એવું નથી. ત્યાગાશ્રમને માટે કારણ કે એની એની એ આશ્રમની રીત જુદી છે અને ગ્રહસ્થ આશ્રમની રીત જુદી છે. ઓલાના ઠેકાણે એના ધર્મ કઠણ છે, ગ્રહસ્થના ઠેકાણે ગ્રહસ્થના ધર્મ પણ કઠણ છે. કારણ કે આમાં સામે જવાબદારીઓ અને સામે મૂંઝવણો પણ એટલી બધી રહેલી છે ગ્રહસ્થ આશ્રમમાં, અને છતાંય એની અંદર એ ખટકો રાખતો હોય અને એની અંદર એના પોતાના નિયમ ધર્મ છે એટલે એની અંદર પણ એને ખટકો રાખતા હોય, એટલે બંનેની પદ્ધતિની અંદર. અને એક વાત, એક બે મિનિટ વચ્ચે વાત લઈ લો પછી વચનામૃત આગળ વાંચીએ. ઘણી વખત વાલા ભક્તો આપણે કમ્પેર કરીએ છીએ ત્યાગી ગ્રહસ્થ શ્રેષ્ઠ. આ મહારાજે જે દાખલો કર્યો ને એના ઉપરથી એક વસ્તુ તારણ થાય કે અંતે તો બંને માર્ગ ભગવાનને પામવાના છે. એક એક જીવની પ્રકૃતિ છે, એક જીવની પ્રકૃતિ છે જે મંદ વૈરાગ જેને હોય અથવા તો જેને વૈરાગનું એટલું બળ નથી પણ ભગવાનનું બળ છે, તો એના માટે ગ્રહસ્થ આશ્રમ પણ શ્રેષ્ઠ છે. એ પણ મુક્તના દ્વાર સુધી જીવાત્માને લઈ જાય છે. અને એક જે છે જેને સંસારનો વૈરાગ્ય છે એ પ્રકૃતિ છે, જીવની પ્રકૃતિ, સંસારની અંદર જન્મ લીધા પછી એ પોતાની પ્રકૃતિ છે કે મને વ્યવહારની અંદર મુજારો થાય છે અને એવા અથવા તો મને બંધન થાય છે એવું માનીને વૈરાગ્ય જેને ઉત્પન્ન થયો હોય અને એ નાશવંત એવા પદાર્થને ખોટા કરી નાખ્યા હોય, જગતને ખોટું મિથ્યા કરી નાખ્યું હોય, અને પછી ભગવાનની ભક્તિની અંદર જેને એવો જેનો સ્વભાવ હોય એના માટે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ છે. એવો સ્વભાવ જો ન હોય ને તમે એકબીજાને ક્રોસ લાઇન કરવા જાઓ જેનો સ્વભાવ વૈરાગી નથી. મહારાજ એટલા માટે આ મહેનત કરી કે જેને વૈરાગ નથી છતાંય તમે જો નીકળ્યા હો તો એ તમને માટે વિઘ્ન પણ ઉભું કરી શકે, કોઈ વખત તમને ત્યાગાશ્રમના માર્ગથી પાડી પણ શકે જયારે વિષયનો યોગ થાય ત્યારે. અને કદાચ જીવાત્માને પ્રાણે તમે વ્યવહારમાં રાખ્યો હો તો એ વ્યવહારમાં સફળ થાય નહીં. એટલે બંને આશ્રમ, ત્યાગાશ્રમ અને ગ્રહસ્થ આશ્રમ, આ બંને સમાન પેરેલલ, જેમ નદીને બે બે ધારાઓ જતી હોય, એક જ દિશામાં જતી હોય, એક ધારા આમ ને એક ધારા આમ ન જતી હોય, એક ઊંચી ને એક નીચી ન જતી હોય, એ પેરેલલ જ જાય. પણ જે જીવની પ્રકૃતિ છે, જેની વૈરાગ્યવાળી પ્રકૃતિ છે, એના માટે જેની તીવ્ર વૈરાગની એટલે જેને વાસના વગેરેનો ટાળીને જગતને મિથ્યા કરી દીધું છે એના માટે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. એ અનુસરીને જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે. અને જેને એવી સ્થિતિ નથી એ ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ ભગવાન સુધી પહોંચવા માટે દાખલો કરી શકે. અને એટલા માટે આપણા સંપ્રદાયની અંદર અને અનંત એવા ઇતિહાસ આપણા શાસ્ત્રોની અંદર લખ્યા કે જેની અંદર અનેક એવા ગ્રહસ્થો પણ ભગવાનના મહામુક્ત થયા. અને મહારાજે એની નોંધ આપણા શાસ્ત્રોની અંદર પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર જેવા ગ્રહસ્થ આશ્રમી હતા પણ મહામુક્ત જેને પોતાના જીવન કરીને જીવ્યા એ ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ એવું શ્રેષ્ઠ જીવન જીવી શકાય છે. એટલે મનમાં એવું ન વિચારવું કે અમે પાછા રહી જશું. આ મનમાં ખાસ હરિભક્તો એ ધ્યાન રાખવું, એવું ન વિચારવું કે તમે નદીની પેરેલલ ચાલો છો, બંને કિનારાઓની જેમ ચાલો છો, પણ આની મર્યાદામાં ચાલવું પડશે. આગળ વાત કરું, જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને અવળું અવળું ડોલાવી દે છે. ઘણી વખત જીવનની અંદર એવા પ્રસંગો આવતા હોય અને એવા સુખ દુઃખના પ્રસંગો આવતા હોય, એવા સંગ એવા થતા હોય કે જે મનને ડોળાવી નાખે. ક્યાંથી? ધર્મમાંથી અને સંત સમાગમમાંથી, એટલે સત્સંગમાંથી. જે સંતના સમાગમમાંથી અથવા તો ધર્મમાંથી મનને ડોલાવી દે છે, ડોલાવી દે છે. એવી જે સ્થિતિઓ આવે ત્યારે પણ અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને અવળું ડોળવા દે નહીં. કોણ ગ્રહસ્થ જે ખટકો રાખ્યો હોય છે ને એવા ગ્રહસ્થ શું કરે, આ મન ડોલવા માંડે ત્યારે ડોલવા દે નહીં. એટલે કેવું કરે, મનને પકડી રાખે, મનને કાબુમાં રાખે, નિયંત્રણમાં રાખે, મનનો ગુલામ ન થાય, મનનો ચાકર ન થાય, મનનો સ્વામી થઈને. આત્મા છે ને, જીવ તો કેવો છે, જીવ તો ચૈતન્ય સ્વરૂપ, સ્વામી સ્વરૂપે, શરીરના માટે, આંતર ઇન્દ્રિયો માટે સ્વામી સ્વરૂપે, ગુલામ રૂપે નથી. પણ આપણે બધા એને ગુલામ કરી દીધો. શેનો ગુલામ કર્યો, ઇન્દ્રિયોનો, વિષયોનો આપણે ગુલામ કરી દીધો. અને એટલે પરવશ થઈને રહ્યા આપણે. જો એને આત્મબુદ્ધિ કેળવી હોય, આત્મશક્તિને જો કેળવી હોય તો ગુલામ થવા દે નહીં. મન આગળ ડોલતું હોય તો એને ડોલવા દે નહીં. અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્નતુલ્ય છે, અને સાચો લાભ અહીંયા મારા જે શબ્દ લખ્યો, સાચો લાભ એટલે સાચી પ્રાપ્તિ, તે સંતનો સમાગમ મળ્યો છે એ જ છે. શું મળે સંત સમાગમથી? સંત સમાગમથી શું મળે? લાભ મળે. પણ કેવો લાભ? લાભમાં શું આવે? લાડવા. કળિયુગની અંદર આપણે એવું જોઈને ગોતવા જતા હોઈએ છીએ. મંદિરે જઈએ તો અમને જે સંતો હોય એ હાર પહેરાવે, માન આપે, પ્રસાદનું પાન બીડું આપે, સારો ઉતારો ખોલી આપે, અને સરસ જમવાનું પ્રસાદના નામે, પ્રસાદનું પકવાનું અને માલપુઆ પેંડા રબડી જેને ભાવતું હોય એવું મળે તો આપણે બહુ માન માનીએ. મહારાજ કહે છે એવું નથી. જેના મળેથી સંતનો પ્રાપ્તિનો વાલા ભક્તો હેતુ જે છે, આપણે હમણાં ગોળીના પદ લઈએ, આપણે ગોળીનું પદ ગોતી રાખો, ગોળીનું પદ લઈએ ને, સંતના સમાગમનું ફળ શું છે સમજવું જોઈએ. એવું ફળ કરાવતું હોય ને એના માટે સંતનો સમાગમ મહિમાનો છે. બાકી સંતના સમાગમનો મહિમા જો ફળ ન અપાવે, ભગવાન સુધી ન પહોંચાડે, તો એવો મહિમા આપણે ખોટો ગાવો નથી. અહીંયા પણ મહારાજે એ જ વાત લખી કે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી તુલ મળ્યો છે. મનની આપણી ચિંતામણી તુલ્ય, ચિંતા મનને ચિંતવે એને પરિપૂર્ણ કરે, તો આપણું ચિંતવન શું છે? ભગવાનની પ્રાપ્તિ. અને કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષનો ગુણ શું છે કે મનના સંકલ્પ કરો એ પરિપૂર્ણ કરે. આપણું કલ્પવૃક્ષ, આપણી અપેક્ષા શું છે, આપણો સંકલ્પ શું છે, તો ભગવાનની પ્રાપ્તિ. અને તે અને જે જગતનું જે મળ્યું છે, જે વ્યવહારની અંદર આપણને પ્રાપ્ત થયું છે, એવું ધન દોલત દીકરા દીકરી એ સ્વરે સ્વપ્નતુલ્ય છે. અહીંયા સ્વપ્નતુલ્ય કીધું એનું કારણ એટલા માટે કે વાલા ભક્તો, આ શરીર સાથેનો જ માત્ર સંબંધ છે. આ જે જગતના વિષયોનો સંબંધ, જે જોડાણો છે, કે જે માતા પિતાનો, પિતા પુત્રનો, ગઈકાલે આપણે જીવતી જીવની ઉત્પત્તિનું જે વચનામૃત જોયું એમાં મહારાજે એક શબ્દ એવો આવ્યો કે પૂર્વના કર્મ સંબંધને યોગે કરીને પ્રાપ્ત થાય છે. પૂર્વના કર્મ સંબંધ હતા એટલે જગતના સંબંધ થયા. કોઈ કોઈના પિતા થયા, કોઈ કોઈના દીકરા થયા, કોઈના દાદા થયા, દાદી થયા, મામા કાકા ફૂવા, જે પણ સંબંધ, મિત્ર વ્યવહારની અંદર જે પણ સંબંધ થાય છે એ બધા પૂર્વના કર્મ સંબંધને આધીન થઈને થાય છે. અને એ કર્મ સંબંધ પૂરા થાય એટલે જ્યારે શરીરનું આયુષ્ય પૂરું થાય એટલે બીજા જન્મની અંદર વળી પાછો જ્યાં નવો કર્મ સંબંધ બંધાતો હશે ત્યાં તમે સંબંધ થઈને તમે સંબંધિત થશો. આ સંબંધ કાયમ રહેવાનો નથી. જેમ સૂતા હોઈએ અને સ્વપ્ન જોઈએ અને સવારે ઉઠીએ એટલે સ્વપ્ન પૂરું થઈ જાય છે, પછી એ સ્વપ્ન વાસ્તવિકતા રહેતું નથી, એમ જન્મ બદલાણો. એટલે આ સંબંધ પણ, જે માઈક, જે શરીરનો જે સંબંધના માધ્યમથી જે સંબંધ થયા છે એ સંબંધ પણ યથાવત રહેવાનો નથી. એટલે અહીંયા આગળ એને સ્વપ્નતુલ્ય એવો શબ્દ વાપર્યો. અને સ્વપ્નતુલ્ય છે. અને સાચો લાભ તે સંતના સમાગમ મળેથી જ એ જ છે એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે તો પડે, પણ તેને કરીને પાછો પડે નહીં એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને ગમે તેવો આપતકાળ આવી પડે, ગમે તેવી મુશ્કેલી આવી પડે, પણ આ સમજણમાંથી, આ દ્રઢતામાંથી એ પાછો પડે નહીં, એને મહારાજ કહે છે આવી પડે તે શ્રેષ્ઠ, અતિ શ્રેષ્ઠ છે. અને સૌ સંતો ભગવાનના ભક્ત થવું એ તો ઘણું કઠણ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ તો અતિ કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો એ તો અતિ દુર્લભ છે. સૌથી વધારે કઠણમાં કઠણ જીવાત્માને માટે હોય તો એ ભગવાન. એટલે કઠણ એટલે અઘરાના કારણે કઠણ નહીં પણ એવી વૃત્તિ જ નથી થતી. મૂળ હેતુ એટલા માટે કઠણ કીધો કે ભગવાનનું ભક્ત થવું એ સૌથી કઠણ છે, કારણ કે આ વિષય એવો છે ને કે જે તમને તરત ફળ નથી, આપણને અનુભૂત નથી થતું. તમે આજે કંઠી બાંધીને કાલે તમને એનો આનંદ મળવા માંડે, કદાચ એવું ન પણ થાય, કદાચ એવો અનુભવ ન પણ થાય. તમે બજારમાં જાઓ ને કદાચ કોઈ વિષય ભોગવો હોય, પૈસા આપો ને વિષય ભોગવી લો, તરત તમને આનંદ થાય. પણ શાસ્ત્ર એ જ વસ્તુ ભેદ સમજાવે છે કે આવો જે ક્ષણિક મળેલો આનંદ છે એ ક્ષણ માટે તમને પૂરતી, એટલે કે ભ્રમણા ઉભી કરશે ને તમને તૃપ્તિનો આનંદનો અહેસાસ કદાચ થાય, પણ એ અખંડ નથી. જ્યારે ભગવાનની પ્રાપ્તિનું પહેલે વૃત્તિ થવી કઠણ છે, અને વૃત્તિ થયા પછી એમાં સ્થિર રહેવું કઠણ છે, અને એ સ્થિર રહેશો ને પછી જે આનંદની અનુભૂતિ થશે એ અનંત આનંદ છે, એનો કોઈને નાશ નથી અને ક્યારે એની અંદર કોઈ ઓછપ પણ નથી આવતી, એવો સુખની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનનો ભક્ત થવું તો કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ, ભગવાનના ભક્તોનો સમાગમ. આજે આપણે બધા ભાગ્યશાળી છે કે આ બધા ભગવાનના ભક્તો વચ્ચે બેઠા છીએ, આ આપણો મોટો આપણી પર ભાગ્યશાળી ભગવાનની કૃપા છે, નહીતર આવો સમાગમ મળવો એ કઠણ છે, મળવો તે ઘણો દુર્લભ છે. એમ કહીને પછી ઉપર એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવડાવ્યા. આપણે કીર્તન બે બોલીએ પછી આગળ વચનામૃત વાંચીએ, બરાબર છે ને? હા, કારણ કે મને હ્યુસ્ટનમાં એવું કીધું હતું બાબુજી વચ્ચે થોડો બ્રેક આપો, તો અહીંયા આવ્યો છે યોગ, તો આપણે કીર્તન સાંભળીએ. મુક્તાનંદ સ્વામીના મહારાજે ગવડાવ્યા હતા, તો આપણે પણ મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવડાવીએ. અને આ કીર્તનના પણ શબ્દોને બહુ ધ્યાનથી સાંભળજો વાલા ભક્તો. જે કીર્તનની અંદર આપણે બધા બોલીએ છીએ, ગૌડીના પદ આપણે કાયમ બોલતા જોઈએ છીએ, પણ એના શબ્દોને ખ્યાસથી સાંભળજો. સંતનું શું સ્થાન છે અને સંતનો સમાગમનો હેતુ શું છે એ એમાં શબ્દોમાંથી પકડશું આપણે, કે સંતના પ્રાપ્તિ પછી શું પ્રાપ્તિ થાય અને શેના માટે સંતનો સમાગમ કરવો જોઈએ એ હેતુને સમજી આપણે કીર્તનને શ્રવણ કરીએ. પછી આગળ વચનામૃત આપણે કથા વાંચીશું. આગળ
સંત સમાગમ કી જય હો નિષ દિન, સંત સમાગમ કી જય,
સંત સમાગમ કી જય હો નિષ દિન, સંત સમાગમ કી જય.
માનત જે સંતન કે મુખ સે,
માનત જે સંતન કે મુખ સે,
પ્રેમ સુધારસ પી જય હો,
પ્રેમ સુધારસ પી જય હો, નિષ દિન સંત સમાગમ કી જય હો, નિષ દિન સંત સમાગમ કી
જય. અંતર કપટ મેટકે અપનાય,
અંતર કપટ મેટકે અપના,
લેઉન કો મન દી જય હો,
લેઉન કો મન દી જય
હો, નિષ દિન સંત સમાગમ કી જય
હો, નિષ દિન સંત સમાગમ કી જય.
ભવ દુઃખ ટાળે પડે સબ દુષ્કૃત,
ભવ દુઃખ ટાળે પડે સબ દુષ્કૃત,
સબ વિધિ કારજ સી જય હો,
સબ વિધિ કારજ સી જય હો,
નિષ દિન સંત સમાગમ કી
જય હો, નિષ દિન સંત સમાગમ કી જય.
બ્રહ્માનંદ કહે સંત કી સોબત,
બ્રહ્માનંદ કહે સંત કી સોબત,
જન્મ સુફળ કરી લી જય
હો, જન્મ સુફળ કરી લી જય
હો, નિષ દિન સંત સમાગમ કી
જય હો, નિષ દિન સંત સમાગમ
સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી,
સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી.
प्रभु पद प्रगट करावत प्रीते
प्रभु पद प्रगट करावत प्रीते
परम मिटावत भारी
हो परम मिटावत भारी
जगत माही संत परम हितकारी
जगत माही संत परम हितकारी
परम कृपालु सकल जीवन पर
परम कृपालु सकल जीवन पर
हरि सम सब दुख हारी
ओ हरि सम सब दुख हारी
जगत माही संत परम हितकारी
जगत माही संत परम हितकारी
ते गुणा ते तफिरत तनु त्यागे
ते गुणा ते तफिरत तनु त्यागे
रित जगत से न्यारी
रित जगत से न्यारी
जगत माही संत परम हितकारी
जगत माही संत परम हितकारी
ब्रह्मानंद कहे संत की सोबत
ब्रह्मानंद कहे संत की सोबत
मिलत है प्रगट मुरारी
ओ मिलत है प्रगट मुरारी
जगत माही संत परम हितकारी
जगत माही संत परम हितकारी
सहजानंद स्वामी महाराज नीचे
संत परम हितकारी शास्त्रो ए बहु सुंदर वाला भक्तो आपणने मार्ग बतायो छे भगवान सुधी पहोंचवानो अने एमां मुख्य जे आपणने मार्गदर्शता तरीके आपणने जे आप्या एवा जे सत्शास्त्रो एवो जे भगवाननो महिमा एने समजावानुं कार्य संतोनुं छे प्रभु पद करावत प्रीति भगवाननी साथे जे प्रीति करावे एनो समागम करवाथी महाराज कहे छे अहींया घर આપણને જે શ્રેષ્ઠ ભક્તની વ્યાખ્યા કરી આપણી સ્થિતિ પણ એવી થઈ શકે છે એટલે ભગવાનનો મહિમા સમજી અને ખૂબ એવો સત્સંગનો મહિમા સમજવો વચનામૃતને આપણે આગળ વધારીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં આ પાછું બધે નહીં આવે હો એટલે પછી દર વખતે કીર્તનોની પછી આ તો આવતું હતું એટલે વચ્ચે બે પદ લીધા અચ્છા દર વખતમાં આમાં શું ઘણી વખત જ્યારે ગહન મંથન ચાલતું હોય ત્યારે વચ્ચે પાંચ ન મરાય અહીંયા આગળ એને કન્ટિન્યુ રાખવું પડે આગળ થોડો કમર કસીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યામતી સાગતી શ્રુતિઓની અંદર એક વાક્ય છે શ્રુતિ વાક્ય કે જેમાં લખ્યું અંતે યામતી સાગતી એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતી રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય સામાન્યનો અર્થ એવો થાય કે અંતે જેવી જીવાત્માને મતી છે એવી જીવાત્માને ગતિ થાય અર્થાત કે ભગવાનની અંદર જો મતી રહે તો ભગવાનની પ્રાપ્તિ થાય અને ભગવાનમાં મતી ન રહે તો ભગવાનની પ્રાપ્તિ ન થાય આ શાસ્ત્રના વાક્યને મહારાજ થોડું વિશ્લેષણ કરે છે શાસ્ત્ર વાક્ય ખોટું નથી પણ મહારાજ એનો અર્થ સમજાવે છે કે આનો અર્થ ઘણા આવું સમજે છેલ્લે ભગવાનના સ્વરૂપમાં એટલે ઘણી વખત આપણી મનની આપણે કેવું વિચારીએ છીએ કે અંતે ભગવાનની સ્વરૂપને યાદ કરવા છે ને અત્યારે ક્યાં કરવા છે આપણે તો છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું એટલે ધામમાં જ જવાનું છે ને મહારાજે લખ્યું આગળ વચનામૃતમાં આવશે કે અંતે કોઈ કોટી જન્મના એના કષ્ટ પાપ હોય પણ જો છેલ્લે સ્વામી નારાયણ એટલું મહારાજ કે નામ લે તો મેં એને બધા કર્મ બંધનમાંથી મુક્તિ આપીને અમારા ધામમાં લઈ જઈએ હવે એટલે આપણે બધા નિશ્ચિંત થઈ ગયા મનુષ્યનો બધા આપણે શું એટલે સહેલું સસ્તું મળતું હોય સહેલાઈથી મળતું હોય ને એટલે વધારે આપણને આકર્ષે તમારે અહીંયા કૂપનો આવે છે ને હા એટલે એવું એટલે તરત બધા ધ્યાન જ રાખતા હોય પેપર છાપવું આવ્યું કૂપનો આવ્યું એટલે આમાં એટલે એ મનુષ્યની વૃત્તિ છે આપણને સસ્તું જોઈએ છે બધું સહેલું જોઈએ છે એટલે તરત આપણે એવું કહીએ કે ભાઈ અંતે ભગવાનને યાદ કરી લઈશું અત્યારે ક્યાં ભજન કરવાની જરૂર છે એવો ભ્રમ ન રહે એટલા માટે મહારાજ અહીંયા આગળ આ પ્રશ્ન લાવ્યા છે મહારાજ એનો સુંદર અર્થ કરે છે આપણે જરા તીવ્રતાથી સમજવા પ્રયત્ન કરીએ શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યામતી સાગતી એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનના વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો શ્રુતિનો અર્થ ભાસે છે, એવો દેખાય છે, એવો અર્થ કર્યો છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ રહે? એટલે કે જેને આખી જિંદગી ભક્તિ કરી છે, તમે એમ કહો છો અંતે જો ભગવાનની મતિ ભગવાનમાં ન રહે તો ગતિ ન થાય, તો આખી જિંદગી જે મહેનત કરી એનું શું? આખી જિંદગી જેને મહેનત કરી એનું શું? એટલે મહારાજ અહીંયા પ્રશ્ન કર્યો છે, ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ રહે છે, એનો શું પછી વિશેષ શું રહે? ત્યારે મહારાજ શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હવે અહીંયા જો પ્રશ્ન થોડો સમજવાની જરૂર છે. શ્રુતિ વાક્ય એવું કહે છે અંતે યામતિ સાગતિ, પણ મહારાજ એનું વિશ્લેષણ કરે છે કે એવી મતિ કેવી જીવાત્માને પ્રાપ્ત થાય, તો એને જીવનની અંદર જે ભક્તિ કરી છે એનો સંચાર, એનો જે શેષ ભાગ અથવા તો એનું જે પુણ્ય ફળ કર્મ ફળ બંધાણું હોય એની ફળની પ્રાપ્તિની અંદર શું વિશેષ પ્રાપ્તિ વિશેષ છે? ત્યારે મહારાજ સમજાવે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાનનો પ્રાપ્તિનો અર્થ થાય ભગવાન મળ્યા એવું નહીં, ભગવાનનો એ પોતે ભગવાનનો થઈને રહ્યો હોય, ભગવાનને પોતાના કર્યા હોય. પ્રાપ્તિનો અર્થ અહીંયા એવો કર્યો કે ભગવાન મળ્યા છે એટલે ભગવાનનો હું થયો છું, મને ભગવાન દેખાણા જોવું એ પ્રાપ્તિ નથી. મહારાજના માત્ર દર્શન કરે એ પ્રાપ્તિ નથી, ભગવાન મને મળે એવું ન કહેવાય. અથવા તો ભગવાનને ખાલી મળીને આપણે ટ્રેનમાં બસમાં રસ્તે ચાલતા મળી લઈએ છીએ અને હેલો હાઈ કરીને છૂટા પડીએ છીએ એ પ્રાપ્તિ નથી. ભગવાનના થવું પ્રાપ્તિ એને કીધી, જે મારું થવું આપણે કહીએ ને મને આ પ્રાપ્ત થયું છે, પ્રાપ્તનો અર્થ થાય મારું થવું. જેને ભગવાનને પોતાના કર્યા છે અને જે પોતે ભગવાનનો થયો છે, જેને ભગવાનને પોતાના કર્યા છે અને જે પોતે ભગવાનનો થયો છે એને અહીંયા આગળ પ્રાપ્તિ કીધી કે આ મળ્યું એવું છે, હવે આ મારું છે, આ મારું છે, એવો ભાવ જેની અંદર થાય. એટલે મહારાજે લખ્યું કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. કેમ? કે એને ભગવાનને પોતા કરી લીધા છે. એટલે મહારાજ કે સ્મૃતિ રહે ન રહે એ વિકલ્પની એને જરૂર નથી, એને એ અવલંબનની જરૂર નથી. એનો અર્થ એ નથી કે ભગવાનને છેલ્લે યાદ ન કરવા, તમે સમજો. ખાલી આ એટલે મેં કીધું કે આ વિશ્લેષણ કર્યું છે, આ મિથ્યા કરવા માટે આ મહારાજ વચનામૃતમાં આ વાત નથી કરી. મહારાજે બહુ સુંદર સમજાવ્યું, મહારાજ કે એને અવલંબન નથી રહેતું, એને એવું ટાણું નથી રહેતું કે એને છેલ્લે મતિ રહે કે ન રહે, કારણ કે એને ભગવાનને પોતા કરી લીધા છે. અને ભગવાન પોતાના ત્યાં હોય, જેને ભગવાનનો થઈને રહ્યો હોય આખી જિંદગી એને ભગવાન અંતે યાદ ન આવે એવું બને, એની વૃત્તિ જ જેની અખંડ ભગવાનમાં સ્થિર થઈ હોય એને ભગવાન છેલ્લે ન યાદ આવે એવું તો શક્ય જ ન બને, કારણ કે એને પોતે સર્વસ્વ જીવન એને પોતાને ભગવાનને અર્પિત. અને કદાચ મહારાજ કે જો એવું કદાચ ઘડી બે ઘડી માની લઈએ એક દલીલ ખાતર કે એને છેલ્લે કદાચ ભગવાનમાં વૃત્તિ સ્મૃતિની અંદર મૂર્તિ યાદ ન આવી તો પણ એને આખી જિંદગી જે મહેનત કરીને ભગવાનને પોતાના કરી અને ભગવાનને રાજી કર્યા છે એ ભાતું કામ આવે. આપણે બધા એ ભાતું બાંધીએ છીએ, અત્યારે આપણા અંતકાળને સુધારવા માટે આપણે ભાતું બાંધીએ છીએ. એટલે અત્યારે સજાગ છો, અંતે આપણી મતિની શું સ્થિતિ હશે આપણને ખબર નથી. આપણે કારણ કે એમ તો શંકરાચાર્યજી મહારાજે, આદ્ય શંકરાચાર્યજી મહારાજે બહુ સુંદર એક વાત લખી, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશવનીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિતવા તંડમ તદ્દતિ બિના મુંચતી આશાપિંડમ. વ્યક્તિનું જીવન કેવું છે કે અંગ ગળવા માંડે, આપણી ઇન્દ્રિયો આપણા કાબુમાં રહેતી નથી, આપણું બુદ્ધિ આપણા કાબુમાં રહેતી, મોઢે બોલાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં. હવે જો શરીર અને ઇન્દ્રિયો ઉપર જ નિયંત્રણ નથી, મન ઉપર નિયંત્રણ ન કર્યું હોય આખી જિંદગી તો છેલ્લે ક્યાંથી મન ઉપર નિયંત્રણ થવાનું છે? તો એ ભગવાનની મૂર્તિને ક્યાં યાદ કરવાના છે? એટલે મનુષ્યની પ્રકૃતિ કે એની અંદર જેને નથી કર્યું એને તો નથી જ થવાનું, પણ જેને કર્યું છે આખી જિંદગી જેને ભગવાને, એટલે મહારાજ કહે છે કે અત્યારે આપણે ભાતું બાંધી લઈએ. એટલે અત્યારે જેવી મતિ છે, આગળ વાત આવશે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને તો અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે. કારણ કે ઘણાને વિસ્મૃતિ જેવું થઈ ગયું હોય, અંત સમય આવ્યો હોય, શરીર અવસ્થા એવી કમજોર હોય, દુર્બળ હોય અને બધા સ્નાયુઓ મનની વૃત્તિઓ ઇન્દ્રિયો બધી એવી નબળી થઈ ગઈ હોય કે પોતાને ભાન પણ નથી હોતું, એવું પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે, તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેને તો ભગવાન રક્ષા કરે. કેમ અકલ્યાણ ન થાય? એની રક્ષા ભગવાન કરે છે. કેમ ભગવાન કેમ કરે? નવરાશે ના, એ ભગવાનનો થયો છે. મહારાજે વચના મહારાજે શબ્દો કીધા, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ્ધ મારું બદલે નહીં સર્વજનને જણાવું. મહારાજે વચન આપ્યું છે કે મારો જે થઈને રહ્યો એનું રક્ષાનું યોગક્ષેમ મહામ્યહમ. મહારાજે ગીતામાં પણ કૃષ્ણ પરમાત્મે કીધું, સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ, તમે મારા શરણે આવીને રહેશો, મારા થઈને રહેશો તો તમારા યોગ અને ક્ષેમનું વહન અમે કરશું. મહારાજે આપણને કીધું, શિક્ષાપત્રીમાં પણ કીધું કે આની અમારી આજ્ઞામાં રહેશો, આ લોકો અને પરલોકમાં અમે સુખ્યા કરશું મહારાજ. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ કે જેને આખી જિંદગી ભગવાનની પ્રાપ્તિ એટલે ભગવાનનો થયો છે અને ભગવાનને પોતાના કર્યા છે એની રક્ષા ભગવાન કરે છે. અને એટલા માટે અને જે ભગવાન થકી વિમુખ છે, જેને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી, વિમુખ છે, તે તો બોલતા ચાલતા દેહ મૂકે. બોલતા ચાલતા એટલે જગતના વિષયોને ભોગવતા કોઈ પણ કામ કરતા, એટલે આની અંદર નિતર એવું એક કહેવત છે કે જે હાલતા ચાલતા દેહ મૂકે ને સદગતિએ ગયો હોય એવું કહેવાય છે. પણ જગતના વિષય ભોગવતા જાય તો એ ક્યાં જાય? વિષયમાં જ જાય, જેની વૃત્તિ કારણ કે એમાં જ છે. એટલે એ જગતના વિષયનો, એટલે મહારાજે અહીંયા ચોખટ કરી, બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી. કેમ? કે ભગવાનને પોતાના કર્યા નથી, વિમુખ છે, ભગવાનથી દૂર છે, ભગવાનથી આગો છે, ભગવાનનો થયો નથી, ભગવાનથી વિમુખ છે. અને એટલે જો આ વિમુખ શબ્દને તમે પ્રાપ્તિ સાથે સરખાવ તો તમને ખબર પડે ભગવાનનું થવું અને ભગવાનથી વિમુખ થવું. એટલે નહીં તો પ્રાપ્તિ એટલે મેળવવું થાય, પણ અહીંયા આગળ વિમુખ શબ્દના અનુસંધાને તમે જો પ્રાપ્ત શબ્દને જુઓ તો ભગવાનથી વિમુખ એટલે ભગવાનથી હું ઊંધો થયો છું અને ઓલો ભગવાન સન્મુખ થયો છું, ભગવાન નો થયો છું. એટલે અહીંયા પ્રાપ્તિ શબ્દનો ભગવાનના થવું એવો આપણે અર્થ સમજીએ છીએ. પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. એવા જીવાતમાં ક્યાં જાય છે? મરીને યમપુરીની અંદર. એટલે કર્મ પ્રમાણે પોતાની ગતિ કરે છે. ને કેટલાક પાપી તો કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે. અને અહીંયા આગળ મહારાજે બે પછી દ્રષ્ટાંતમાં બે પાત્રો લીધા. એક મહારાજ કીધું કોઈ પાપી હોય, કસાઈ જેવો કોઈ પાપી કસાઈ હોય. અને કસાઈ એટલે ખબર છે ને અહીંયા યુવાનોને કે જે સ્લોટરની અંદર, સ્લોટર હાઉસની અંદર જે કતલ કરતા હોય કસાઈ, હા બુચર, એવા જે કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે. અને એક એક એવો જીવ છે જે કસાઈ જેવું પાપનું કામ કરે છે અને બોલતા ચાલતા પણ એ શરીરનો ત્યાગ કરે છે. અને બીજો એવો અને ભગવાનનો ભક્ત હોય ને તેને અકાળ મૃત્યુ થાય છે. કોઈ ભગવાનનો ભક્ત હોય અને એનું કદાચ અકસ્માતે યુક્ત થાય, અકાળ મૃત્યુ, એવું કોઈનું મૃત્યુ થયું, તે શા માટે તેનું થયું, તે માટે શું તેનું અકલ્યાણ થશે? એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે એક તો કસાઈ જેવો પાપી છે અને આનું ચાલતા હાલતા ચાલતા મૃત્યુ, શું એનું કલ્યાણ થઈ જશે? એના કર્મ નહીં જોવાય, એના કર્મ નહીં જોવાય અને એનું કલ્યાણ થશે. અને બીજો, કારણ કે હાલતા ચાલતા દેહ મૂક્યો છે એટલે એનું કલ્યાણ. અને બીજું, મારે કીધું ભગવાનનો ભક્ત છે પણ એનું આકસ્મિક કોઈ વખત અવસાન થયું. કોઈ ઘણી વખત બનીએ છીએ, આપણે જોઈએ છીએ કોઈ સારા હરિભક્તો હોય, શ્રેષ્ઠ સેવા પૂજા બધી અંદર નિયમની અંદર રહેતા હોય, પણ કોઈ વખત એક્સિડેન્ટ થયો હોય, કોઈ શોર્ટ લાગ્યો હોય કે આવી કોઈ આપતકાળની અંદર કોઈ અકસ્માતે કરીને મૃત્યુ થયું હોય, તો મહારાજ કહે છે શું એનું અકલ્યાણ થાય? એને આખી જિંદગી જે ભગવાનનું ભજન કર્યું એ નહીં જોવાય, ઓલાએ આખી જિંદગી પાપ કર્યું એ નહીં જોવાય, ઓલાનું કલ્યાણ થાય આનું અકલ્યાણ થાય, એવું કઈ ઘટના ઘટે? મહારાજે પ્રશ્ન કર્યો. અને તે પાપીનું શું કલ્યાણ થાય? મહારાજ કે નહીં જ થાય. પાપ શું નહીં થાય? અહીંયા મહારાજે લખ્યું પાપીનું કલ્યાણ નહીં થાય અને જે ભક્ત છે એનું અકલ્યાણ નહીં થાય. મહારાજે શબ્દ એક જ વાપર્યો, નહીં જ થાય, એટલું જ મહારાજ કીધું. પણ શું આગળ પ્રશ્નના અનુસંધાને જોઈએ કે એક તો ને કેટલાક પાપી કસાઈ હોય અને તે બોલતા ચાલતા દેહ મૂકે, અને બીજો ભગવાનનો ભક્ત હોય તેનું અકાળ મૃત્યુ થયું હોય, તેમ માટે શું તેનું અકલ્યાણ થશે? એટલે કોણું અકલ્યાણ? ભક્તનું. ભક્તનું શું અકલ્યાણ થશે? અને તે પાપીનું શું કલ્યાણ થશે? પાપીનું કલ્યાણ થશે? મહારાજ કે નહીં જ થાય, બંનેને. ઓલાનું અકલ્યાણ નહીં થાય અને આનું કલ્યાણ નહીં થાય. કેમ? કે એના કર્મ આડ આવશે અને કર્મને અનુસાર એ જે પાપી છે એનું કલ્યાણ થવું. અને પાપી તો છે અને ઉપરથી ભગવાનને પણ ભક્ત નથી, ભગવાનથી વિમુખ છે. આગળ શબ્દ આવ્યો વિમુખ હોય, ભગવાનથી વિમુખ છે માટે એનું કલ્યાણ થવાનું નથી. અને ઓલો ભગવાનનો ભક્ત છે તો એનું કલ્યાણ થશે. કેમ થશે? કારણ કે એની રક્ષા, અર્ધાન ખબર પડી અર્ધાન ન પડી, એની રક્ષા ભગવાન કરશે, આપણી રક્ષા ભગવાન કરશે. મહારાજે આ સિદ્ધાંત બતાવ્યો કર્મનો અને ભગવાનના પ્રાપ્તિનો. ભગવાનને જેને પોતાના કર્યા છે એનું આ રીતે ભગવાન રક્ષણ કરે છે. હવે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને શ્રુતિ સમજાવ્યા છે મહારાજ. પહેલા શું સમજાવ્યું? કર્મનો સિદ્ધાંત, ભગવાનની પ્રાપ્તિનો અને ભગવાનના આશ્રયનો સિદ્ધાંત સમજાવ્યો. અને હવે એના અનુસંધાનમાં રાખી મહારાજ જે શ્રુતિ વાક્ય છે એનો મહારાજ અર્થ કરે છે. ત્યારે એ જે શ્રુતિનો અર્થ એમ કરવો છે, જેવી હમણાં અને એને મતિ છે તેવી અંતગાળે ગતિ થાય. જો આ સિદ્ધાંતને, કર્મના સિદ્ધાંતને તમે ધ્યાનમાં રાખી અને જો તમે આ શ્રુતિ વાક્યનો અર્થ સમજવા પ્રયત્ન કરો તો મહારાજ કહે છે જેને હમણાં જેવી મતિ છે, એટલે હમણાં જેને ભગવાનને પોતાના કર્યા છે એનું તો રક્ષા ભગવાન કરે છે, અંતે એનું કલ્યાણ કરે છે. એટલે અંતે એની ગતિ એ ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનની રક્ષણની અંદર એની ગતિ થાય છે, ભગવાનની રક્ષિત એ ગતિ થાય છે. એટલે અકલ્યાણ થવાનો અવકાશ રહેતો નથી. એટલે આ કહેવાની પાછળનો ભાવ શું છે કે હમણાં આપણને જે તક મળી છે આ તકને સાંપડી લો. અત્યારે આપણને જે અવકાશ મળ્યો, અત્યારે આપણને જે યુગ તક મળી છે એને સાંપડી લો અને અત્યારે જ મોક્ષનું ભાતું બાંધીએ. મહારાજ કહે છે કે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય. માટે હવે મહારાજ ઉપદેશ આપે છે. આ સિદ્ધાંત સમજાવ્યો, સિદ્ધાંતના અનુસંધાને શ્રુતિ વાક્ય સમજાયું અને હવે મહારાજ ઉપદેશ આપે છે, મહારાજ આપણને બોધ આપે છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે, કારણ કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ભગવાનને પોતાના કર્યા છે એટલે મનની અંદર એક એને આનંદ છે કે મારું કલ્યાણ મને ભગવાન મળ્યા. કલ્યાણનું સાધન જ પરમાત્માની પ્રાપ્તિ છે, પરમાત્મા મને મળ્યા છે એટલે હવે મારે કંઈક મારું કલ્યાણ મારું થશે જ, એવું જેને મનમાં દ્રઢ છે એને મનમાં રહે, મતિમાં એવું રહે કે મારું કલ્યાણ થશે, આ ભગવાનના પ્રાપ્તિએ કરીને મારું કલ્યાણ થશે એટલે એને અંતે પરમાત્મા પોતાના ધામમાં લઈ જાય છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ, જેને સંતનો યોગ નથી થયો, ભગવાનનો મહિમા નથી સમજાણો, સત્સંગનો મહિમા નથી સમજાણો, સત્સંગની પ્રાપ્તિ નથી થઈ ને થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, સંતની પ્રાપ્તિ નથી થઈ એટલે ભગવાનનો મહિમા નથી સમજાણો અને એટલે ભગવાનની સ્વરૂપની પણ પ્રાપ્તિ થઈ નથી. છેલ્લે તો ભગવાનની સ્વરૂપની જ પ્રાપ્તિ કરવાની છે, પણ જેને નથી થઈ અને એનું જે સાધન એટલે એવો સંત સમાગમ સત્સંગ એની પણ પ્રાપ્તિ નથી થઈ અને નથી થઈ અને તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, એને કેવી મતિ રહે કે ભાઈ મને તો કંઈ આમાં સમજણ પડતી નથી, આપણું કલ્યાણ બલ્યાણને આપણે ઘણા કહે છે ને કે ભાઈ અમે કોણે જોયું છે મર્યા પછી, આપણે કહીએ છીએ મર્યા પછી કોણે જોયું છે, હવે એને જયારે ગતિની જ નથી ખબર, ગતાગમ નથી એને, તો એની ગતિ કઈ રીતે થાય. એટલે આવું છે, મહારાજ કહે છે એનું કેવું અજ્ઞાની છે, પોતાને અજ્ઞાની સ્વીકારી લે છે કે હું અજ્ઞાની છું, મારે કંઈ આમાં મને પ્રાપ્ત થવાનું નથી. એટલે એવું જે થાય ને મારું કલ્યાણ નહીં થાય તો જેવી એની મતિ છે તેની અંતકાળે ગતિ થાય છે, એટલે અંતકાળે થતું નથી. એટલે એનો બહુ જો સામાન્ય શબ્દોની અંદર એને સમજવા પ્રયત્ન કરીએ તો જેને ભગવાનનું બળ છે વાલા ભક્તો, એને હમણાં એનું બળ છે ભગવાનનું કે ભાઈ મને ભગવાન મળ્યા છે એટલે મને ભગવાન મારો કલ્યાણ કરશે, આવો વિશ્વાસ છે અને વિશ્વાસ છે તો અંતે એને ભગવાન એનું રક્ષા કરે છે. અને જેને એ ભગવાનથી વિમુખ છે એને ભગવાનનું બળ નથી અને ભગવાન પ્રાપ્તિ માટે સત્સંગનો પણ એને યોગ રાખ્યો નથી એટલે એવો ભગવાનનું બળ થવાનો કોઈ અવકાશ નથી, તો એને મનમાં પણ અત્યારે અજ્ઞાનતા છે અને અજ્ઞાનતાવશ એને એ મોક્ષની એને અપેક્ષા કે એનું કાર્ય જ નથી અને એટલા માટે એને અંતે પણ ભગવાનની મૂર્તિ કે ભગવાનનું સ્વરૂપ યાદ આવવાનું નથી એટલે એનું નિશ્ચય અકલ્યાણ થવાનું છે. આ સિદ્ધાંત મારા સમજાવે છે. અને તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય. અને જે ભગવાનના દાસ થયા છે, જો અહીંયા ફરી શબ્દ આવ્યો, મેં પહેલે દિવસ વચનામૃતમાં મેં કીધું હતું કે વચનામૃતમાં પ્રત્યેક શબ્દને મહારાજે બહુ સમજી વિચારીને મૂક્યા છે. અહીંયા મહારાજે લખ્યું અને જે ભગવાનના દાસ થયા છે, અહીંયા દાસ શબ્દ મહારાજે વાપર્યો, જે ભગવાનના દાસ થયા છે તેને તો કંઈ કરવું રહ્યું નથી અને દર્શને કરીને તો બીજા જીવનું પણ કલ્યાણ થાય તો શું એનું કલ્યાણ થાય એમાં શું કહેવું. મહારાજ અહીંયા આગળ મહિમા બતાવ્યો છે, શું મહિમા બતાવ્યો કે જેને ભગવાનના દાસ થયા છે, જે ભગવાનના થયા છે એના દર્શનથી તો બીજાનું કલ્યાણ થાય એવી એની સિદ્ધિ થઈ છે, કારણ કે ભગવાનના થયા છે, એની પ્રાપ્તિ એવી છે કે એને ભગવાનને પોતાના કર્યા છે, તો એવી જેની પ્રાપ્તિ થઈ હોય એના દર્શનથી તો બીજાનું પણ જો શ્રેષ્ઠ થતું હોય કલ્યાણ થતું હોય તો એનું પોતાનું કલ્યાણ તો થાય ને થાય. કેમ થાય? એને પોતે ભગવાનનો થયો છે અને ભગવાનને પોતાના કર્યા છે. મહિમા ખ્યાલ આવે છે ને? કોનો મહિમા? ભગવાનનો. ભગવાનના પોતે થયા છે અને ભગવાનને પોતાના કર્યા છે માટે એનું કલ્યાણ થાય. મહારાજ કહે છે એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું. પણ ભગવાનનું દાસપણું, મહારાજે ફરી શબ્દ વાપર્યો, પણ ભગવાનનું દાસપણું આવવું તે તો ઘણું કઠણ છે. અહીંયા સંપ્રદાયની અંદર આ હોળ ચાલી છે, બધાને સ્વામી થવું છે, દાસ કોઈને રહેવું નથી. આ બહુ આપણે સમજવા જેવી વાત છે. આપણે ભગવાનના દાસ થવા અહીંયા આવ્યા છીએ. આપણે ચાહે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા હોઈએ, ચાહે ત્યાગાશ્રમમાં રહ્યા હોઈએ, કે ચાહે અમે ધર્મકુળમાં જન્મ્યા હોઈએ, પણ આપણે બધા ભગવાનના દાસ થઈને રહીએ છીએ. આપણે અહીંયા ધણી થવા આવ્યા નથી. એટલે જેને સેવા કરવી હોય, જેને સત્સંગની અંદર છે, દાસત્વ પણ રાખીને કરવું જોઈએ, અને તો જ સત્સંગનું શ્રેય થાય ને આપણા આત્માનું પણ શ્રેય થાય. જ્યાં તમે આની અંદર ધણીપણું વિચારવા પ્રયત્ન કર્યો તમે મારાથી છેટા. એટલે મહારાજની આજ્ઞાની અંદર રહેવું એ જ દાસત્વનું મુખ્ય ગુણ છે. દાસત્વનો મુખ્ય ગુણ શું છે? દાસત્વનો મુખ્ય ગુણ કે પોતાના સ્વામીની મરજીમાં, પોતાની સ્વામીની આજ્ઞામાં જે મન કર્મ વચનને થઈને રહેવું, એનું નામ સાચું દાસત્વપણું. આપણે ભગવાનની ચાકર તેરા, દાસ એટલે ચાકર, પણ આપણે કહેવત છે ચાકર તેરા પણ કયા નહીં કરના. આપણે કહેવત છે ચાકર તેરા, તારો દાસ ખરો પણ કયું નથી, પંચ મારે પરમેશ્વર પણ ખીલી મારી ખસે નહીં. આવું અહમ રાખીને જો કાર્ય કરીએ તો ભગવાનનો રાજીપો મળે નહીં. મહારાજ કહે છે પણ ભગવાનનું દાસપણું આવવું તે તો ઘણું કઠણ છે. આવું દાસપણું સહજ સ્વભાવે આવતું નથી. એ મનથી જ્યારે ભગવાનને મહિમા સમજીને એના દાસપણે જાય તો એની રક્ષા ભગવાન કરે છે. બાકી અહમ રાખીને જો પાછા આપણે તિલક ચાંદલા કરીને ફરતા હોઈએ, અથવા તો કોઈ સાધુ થઈને ફરતા હોય, અથવા તો કોઈ બીજી રીતે ફરતા હોય, તો એનું કલ્યાણ થવાનું નથી, નથી ને નથી. એની રક્ષા ભગવાન કરતા નથી. ભગવાનના જે થઈને રહ્યા છે, એના દાસ થઈને રહ્યા છે, એની આજ્ઞામાં જે નિરંતર રહ્યા છે, મહારાજ કહે છે એની જવાબદારી અમે લઈએ છીએ, અને એને અમે અંત સમયે લેવા આવીએ છીએ અને અમે અમારા ધામમાં લઈ જઈએ છીએ. અને બીજાનું પણ ભગવાનના દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ છે? ભગવાનના દાસ હોય તેને તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે. શબ્દ સમજો, એના ગુણ બતાવ્યા ભગવાનના દાસ થવાના. આપણે ગુણ શીખવાની જરૂર છે કે દેહને મિથ્યા જાણે, શરીર મારું મિથ્યા છે, એટલે શરીરના સંબંધી પણ બધું મિથ્યા જ આવી જાય, જાણે ને પોતાના આત્માને સત્ય જાણે. આત્મને, આત્મ સ્વરૂપને, મહારાજ નિષ્ઠાને દ્રઢ કરે, આત્માને ઓળખે, સત્ય જાણે. અને પોતાના સ્વામી, જો હું શબ્દ હમણાં થોડી વાર પહેલા બોલ્યો એ જ શબ્દ ભગવાન સ્વામિનારાયણ બોલે છે. મહારાજ કહે છે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવાને અર્થે ઈચ્છા રાખે નહીં. મહારાજ કહે છે કે પોતાના સ્વામીને જે ભોગવાના પદાર્થ, એટલે મહારાજને જે ધરાવ, આપણે કોઈ વસ્તુ ભગવાનની ન હોય એ મારી નથી. અહીંયા કહેવાનો ભાવાર્થ એવું નથી કે ભગવાનને થાળ જમાડીએ છીએ તો આપણે જમવાનું નથી. ફરી શબ્દ સાંભળજો, ભગવાનને અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે નહીં. એટલે આપણે મનમાં ઘણા એવું કે ભગવાનને થાળ જમાડવો છે તો આપણે થાળ જમવાનો નહીં, કારણ કે ભગવાનને ધરાવવાનો છે. પણ એનો અર્થ એવો થાય ધરાવ્યા વગર, ભગવાનનું જે ભગવાનને ધરાવે પછી એ પ્રસાદ રૂપે લઈએ. સંસારના જે પણ વિષય આપણે ભોગવીએ અથવા તો જે સુખ ભોગવીએ એ ભગવાનનું પ્રસાદી સ્વરૂપ હોય તો જ ભોગવવું છે, બાકી ભગવાનનું નથી એ ભોગવવું. સમજાણું? મહારાજને ભોગવવાના જે પદાર્થ એ પોતાને અર્થે, એટલે હું ભગવાનનું જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી મારું થતું ના, મારે કરવું નથી. અને ભગવાનનું થાય પછી પ્રસાદી ભૂત મને મળે એ પ્રસાદ સમજીને લેવું છે, પણ મારે એમને ભગવાનને ભોગવ્યા સિવાય ભગવાનનું ન થયું હોય એવું કોઈ પણ મને ખપે નહીં. આવી સમજણ અહીંયા રાખવી, અર્થે ઈચ્છે નહીં. અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને, મારા શબ્દો ફરી સાંભળજો, ભગવાન સ્વામિનારાયણના શબ્દો ફરી સાંભળજો, પોતાના સ્વામીને ગમતું મૂકીને, ભગવાનનું જે ગમતું છે, એમની જે મરજી છે, એમની જે આજ્ઞા છે, એમને જે બંધારણ બનાવ્યું છે એને મૂકીને બીજું આચરણ. મહારાજ એક જ શબ્દની અંદર મોટી લીટી ઘસી, મહારાજ કે બીજું તમામ પ્રકારનું આચરણ, કોઈ પણ આચરણ હોય જે ભગવાનના શબ્દ અને ભગવાનની આજ્ઞા થકી અલગ વર્તતું હોય એવું કોઈ પણ પ્રકારનું આચરણ હોય તે મહારાજ કે કરે જ નહીં. જ મહારાજે શબ્દ વાપર્યો, કરે જ નહીં. આવું આચરણ મન કર્મ વચન, આચરણ ત્રણ પ્રકારથી થાય, મન કર્મ અને વચરણ ત્રણેય પ્રકારે કરીને ભગવાનની ગમતું. મહારાજને ગમતું શું છે? તો મહારાજ જે કહીને ગયા છે મહારાજને ગમે છે તો જ કહીને ગયા છે, નહીતર કે નહીં. આપણે સમજવાની જરૂર છે. મહારાજે ગમે છે એ જ આપણને શિક્ષાપત્રીમાં બતાવ્યું છે, મહારાજને ગમે છે એ જ મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે, મહારાજને ગમે છે એ જ મહારાજે સત્સંગી જીવનમાં બતાવ્યું છે, મહારાજને ગમે છે એ જ મહારાજે દેશભાગના લેખમાં બતાવ્યું છે, અને મહારાજને જે ગમે છે એ મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, તમે આમ કરજો, આ અમારી આજ્ઞા છે, આ અમારી ઈચ્છા છે. અને એ જે મહારાજને ગમતું, જે મહારાજે સ્પષ્ટપણે કહ્યું છે, એને મૂકીને અન્યત્ર કોઈ પણ આચરણ કરે, ચાહે ગમે તેટલું સારું હોય, મોંઘું હોય, સુંવાળું હોય, લીસું હોય, ગમતું હોય, મીઠું હોય, મધવાળું હોય, જેવું પણ આચરણ હોય, મહારાજ કે એવું આચરણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધનું એક પણ ક્ષણ કરે નહીં જ. આ ભક્તનો દાસપણાનું લક્ષણ મહારાજે બતાવ્યું, અને કરે જ નહીં. એવો હોય તે હરિનો દાસ કહેવાય. આ કોણ કહેવાય? આપણે બધાએ જો ખરેખર ભગવાનના દાસ થવું હોય તો આને વળગીને રહેજો, આને વળગીને રહેજો, તો ભગવાનના સાચા દાસ થશો. અને જો ભગવાનના સાચા દાસ થશો તો અંતકાળે ભગવાન રક્ષા કરશે. અને જે હરિનો દાસ હોય તે દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. જ્યારે આપણે દેહરૂપે વર્તતા હોઈએ ત્યારે પ્રાકૃત ભક્ત તરીકે વર્તીએ છીએ, અને દેહ મૂક્યા પછી મુક્ત રૂપે, કેવા રૂપે? મુક્ત રૂપે ભગવાનના સેવાની અંદર રહે છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 14મું સહજાન સ્વામી મહારાજ.